તારીખ 30/8/1997 સ્વાધ્યાય પદ્ધતિ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 216.
આજનો આપણો સ્વાધ્યાયનો વિષય છે, આપણી સ્વાધ્યાય પદ્ધતિ કેવી હોવી જોઈએ તે ઉપરનો આપણો વિષય છે. આત્મકલ્યાણના જે ધર્મ સાધનો છે એ સર્વધર્મ સાધનમાં ઉત્કૃષ્ટ સાધન સત્સૃતનો સ્વાધ્યાય છે. સત્સૃતનો સ્વાધ્યાય બે પ્રકારે કરાય છે. એક વ્યક્તિગત રીતે ગ્રંથ વાંચીને અને એક સામૂહિક રીતે સત્સંગ કરીને. આ જગતમાં આપણો આત્મા અનંતકાળથી જે પરિભ્રમણ કરી રહ્યો છે એ મુક્તિના માર્ગથી અજાણ છે. તેથી કેવળ ગ્રંથ પરિચયથી, પુસ્તકો વાંચીને આત્મકલ્યાણ કોઈ કરી લે એ સંભવિત નથી. તેના માટે સામૂહિક સ્વાધ્યાય અનિવાર્ય છે. સામૂહિક સ્વાધ્યાયમાં અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા થાય છે, છણાવટ થાય છે, પરસ્પર વિચારોની આપ લે થાય છે અને ગુણ દોષ, ઉપાધિ અને હેય તત્વો એ સંબંધીના અનેક પડખાઓ સમજવા મળે છે. અત્યારે પણ આપણે સામૂહિક સ્વાધ્યાયના પ્રસંગે જ આપણે સૌ મળ્યા છીએ. એ સામૂહિક સ્વાધ્યાયમાં કોઈ એક સમજાવનાર હોય છે, એક કે બે કે ચાર કોઈ સમજાવનાર હોય છે, બાકીના લોકો સમજનારના સ્થાને હોય છે. આમ સ્વાધ્યાય, સામૂહિક સ્વાધ્યાયનો પ્રકાર ચાલતો હોય છે. તો સમજાવનાર કેવા હોવા જોઈએ અને સમજનારે કેવી રીતે સમજવું જોઈએ આ વિષય ઉપર આ સ્થળે અત્રે વખત આપણે થોડો પ્રકાશ પાડીશું. સૌથી વધારે ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે સ્વાધ્યાય પાછળ સ્વાધ્યાય કરનારનો હેતુ શું છે. સ્વાધ્યાય કરનારના હેતુ ઉપર પ્રવૃત્તિનો બધો આધાર છે. કહેવાનો આશય એટલો છે કે સત્સૃતનો સ્વાધ્યાય કેવળ એક આત્મકલ્યાણના હેતુથી, એક જ ધ્યેયથી હોવો ઘટે છે અને તો જ એ સ્વાધ્યાયનો ખરેખર આપણે લાભ ઉઠાવી શકીએ. આ એક હેતુ સિદ્ધ થવા અર્થે, પ્રાપ્ત થવા અર્થે ખાસ જે મહત્વપૂર્ણ વાત કરવા જેવી છે એ એટલી છે કે પરલક્ષનો અભાવ હોવો જોઈએ. આ એક ડિસિપ્લિનરી પ્રિન્સિપલ છે, શિસ્તનો નિયમ જેને કહેવામાં આવે છે, શિસ્ત અંગેનો નિયમ. જેમ અહીંયા એક આપણે સ્વાધ્યાય ચાલતો હોય તો એટલી શિસ્ત હોય છે કે કોઈએ ઘોંઘાટ નહીં કરવો જોઈએ, અવાજ નહીં કરવો જોઈએ, અરસપરસમાં વાતચીતો નહીં કરવી જોઈએ. એમ સ્વાધ્યાયની શિસ્ત એ છે કે કેવળ એક આત્મલક્ષ્ય જ સ્વાધ્યાય કરવો જોઈએ. એટલે કે સ્વાધ્યાય પોતાના માટે, પોતાની જાતને ભેળવીને, ઇન્વોલ્વ કરીને સ્વાધ્યાય થવો ઘટે. બીજા સ્વાધ્યાયમાં આવનારા, સામૂહિક સ્વાધ્યાય છે, શું કરે છે, એમની શું પ્રવૃત્તિ છે, એમની શું યોગ્યતા છે, એ આપણો પરલક્ષ કરવાનો વિષય નથી. દોષના જે પ્રકાર છે એમાં પરલક્ષનો દોષ બહુ મોટો છે. શાસ્ત્રમાં એની સીમા, ઉત્કૃષ્ટ મર્યાદા એવી બાંધી છે કે પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન અંગ પૂર્વનું હોય, 11 અંગને 9 પૂર્વનું ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય છે. જો એ પરલક્ષી હોય તો આત્મકલ્યાણ માટે નિષ્ફળ જાય છે. કેવડો મોટો દોષ ગણાય ગયો. આ જ્ઞાનનો દોષ છે. સ્થૂળ દોષો ચારિત્ર ગુણમાં થાય છે, ક્રોધ, માન, માયા, લોભની જે પ્રકૃતિઓ છે એના પેટા ભેદો છે, એ બધાને સમજાય છે, પોતાને પણ સમજાય છે, બીજાને પણ સમજાય છે. ત્યાર પછી શ્રદ્ધાનો દોષ છે. એમાં મિથ્યાત્મના જેટલા પ્રકારના દોષ છે, ગ્રહિત, અગ્રહિત વગેરેમાં, એ થોડા ચારિત્ર દોષના બરાબર એમાં સૂક્ષ્મ દોષ છે, જરા વહેલા મોડા સમજાય એવા છે. જ્યારે જ્ઞાનનો આ દોષ છે એ સર્વથી અધિક મોટો હોવા છતાં બહુભાગ સ્વાધ્યાયમાં સામેલ થનારા મુમુક્ષુજનોનો ખ્યાલ નથી જતો એવો દોષ છે. એ દોષ બહુ લાંબા સમય સુધી સત્સંગ અને સ્વાધ્યાય કર્યો હોય તો પણ એને નિષ્ફળ કરનારો દોષ છે. ઘણા મુમુક્ષુઓને એ સમસ્યા થાય છે કે બહુ લાંબા સમય સુધી આપણે સ્વાધ્યાય કર્યો છતાં આપણે આપણા પ્રયોજનની સિદ્ધિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, મોક્ષ માર્ગમાં પ્રવેશ જે સમ્યક દર્શનથી થાય છે એ કેમ કરી ન શક્યા, એવી જે સમસ્યા ઊભી થાય છે એનું કારણ કે પરલક્ષી સ્વાધ્યાય પરલક્ષી જ્ઞાનની પ્રાપ્તિ એ બધું જેટલું કાંઈ પ્રાપ્ત કર્યું છે એને નિષ્ફળ કરનારું કારણ છે, જેના ઉપર ધ્યાન જતું નથી. એકાંતે સ્વલક્ષે સ્વાધ્યાય થવો જોઈએ એ વાત જેટલી સમજનાર શ્રોતાને લાગુ પડે છે એટલી જ વાત એ કહેનાર વક્તાને પણ લાગુ પડે છે. અને શ્રોતા કરતાં વક્તાને એ દોષ હોવાનો વધારે અવકાશ છે. કેમ કે શ્રોતાને સંભળાવતા હોય છે એટલે પરલક્ષી પ્રવૃત્તિ સહજ જ થવા યોગ્ય ત્યાં સંભવ છે. એટલે વક્તાના સ્થાને વિશેષ જાગૃતિની આ દોષ માટે આવશ્યકતા છે. આ દોષ મુખ્યપણે અથવા મોટું નુકસાન જે કરે છે એ પ્રયોજનની દ્રષ્ટિનો નાશ કરનારો છે. આત્મકલ્યાણનું જે પ્રયોજન છે એ પ્રયોજન જ સમૂળગું એમાં નાશ પામે છે. અમારા સ્વાધ્યાયમાં એક બહુ વૃદ્ધ મુમુક્ષુ હંમેશા નિયમિત રીતે આવતા હતા. શાસ્ત્ર પરિચય ઘણો હતો, સત્સંગ પણ એમનો ઘણો હતો, પણ અવારનવારે એમ કહેતા કે મને સંતોષ નથી. આટલા આટલા વર્ષો સુધી હું સમજું છું, સમજણ પણ પડે છે, પણ મને જે પ્રાપ્તિ થવી જોઈએ મોક્ષ માર્ગની, સમ્યક દર્શનની, એ થતી નથી, કંઈ સમજાતું નથી. ત્યારે એકવાર પ્રશ્ન કર્યો કે જ્યારે જ્યારે તમે સ્વાધ્યાયમાં બેસો છો, સત્સંગ કરો છો, ત્યારે મારા પ્રયોજનની વાત કઈ આવી, એવું ગ્રહણ કરવાની દ્રષ્ટિ અને એવું ગ્રહણ કરવાની તત્પરતા એવું લઈને બેસો છો? તમને એવું તો ક્યારેય ખ્યાલ નથી ગયો. જો સ્વલક્ષ હોય તો સ્વલક્ષથી શ્રવણ કરનારનો પ્રકાર આવો હોય છે કે મારા કામની, મારી યોગ્યતાને લાગુ પડે એવી, મારી અયોગ્યતાને દર્શાવનારી કઈ વાત આવી કે જેથી હું અંગીકાર કરીને એમાં સુધાર કરું? આવો ઉદ્દેશ, આવો દ્રષ્ટિકોણ સાધ્ય ન થયો હોય તો જાણે અજાણે પરલક્ષી જ્ઞાન પ્રવૃત્તિ થવાની. પોતે પણ એમ જાણે કે હું સ્વાધ્યાય કરું છું, બીજાને પણ એમ લાગે કે સ્વાધ્યાય કરું છું, પણ એ આખે આખો સ્વાધ્યાય ચવાઈ જાય, નિષ્ફળ જાય એવું કારણ સાથે ને સાથે રાખેલું હોય છે. પ્રયોજનનો દ્રષ્ટિકોણ તીક્ષ્ણ હોવો જોઈએ અને સૂક્ષ્મ પણ હોવો જોઈએ, અને તો જ સ્વાધ્યાય સફળ થાય, નહીતર સ્વાધ્યાય સફળ ન થાય. આ મુખ્ય વાત જે કરવા જેવી છે એ શ્રોતા અને વક્તા બંનેને લાગુ પડે એવી છે. વક્તાએ તો એથી વિશેષ જાગૃતિ રાખવી પડે છે. કેમ કે વક્તાને સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં આવવાની સંભાવના બહુ છે. એટલે એકદમ ઉપદેશકના ભાવમાં આવી જાય અને ઉપદેશક ધ્વનિ ટોન ઉપદેશકનો બની જાય છે, ત્યારે એ પોતાને માટે નુકસાનનું કારણ બને છે. કેમ કે જૈન ધર્મમાં ઉપદેશકનું સ્થાન ગુરુપદનું છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનવાળાનું. સર્વોત્કૃષ્ટ ઉપદેષ્ટા તો શ્રી તીર્થંકર પરમગુરુ છે, પણ એ તો 2500 વર્ષ પહેલાં એ સમય સમાપ્ત થઈ ગયો છે. એટલે ભરત ક્ષેત્રમાં એનો કોઈ સ્કોપ નથી. આ કાળમાં તો જ્ઞાની મળવા દુર્લભ છે, તો મુનિઓનો તો વિચાર કરવો પણ ઘણો કઠિન છે. પણ જ્ઞાની પોતે એમ સમજે છે કે કોઈ માર્ગનો ઈચ્છુક હોય, મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય એની જિજ્ઞાસાવાળો હોય તો એને આંગળી ચીંધવી, પણ તેઓ પોતે ઉપદેશકનું સ્થાન ગ્રહણ કરતા નથી. કેમ કે જૈન ધર્મમાં ઉપદેશ સંપૂર્ણ વિતરાગ થવાનો છે અને શરૂઆતના જ્ઞાની જઘન્ય મોક્ષ માર્ગમાં હોવાથી બહુ ભાગ શંકાનું સ્થાન બને છે કે પોતે તો પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ આપે છે અને એમની પ્રવૃત્તિમાં તો એવું કંઈ જોવામાં આવતું નથી, એમના જીવનમાં તો એવું કંઈ જોવામાં આવતું નથી. જ્ઞાની પ્રત્યે શંકા જાય એવી સંભાવના બહુ જ રહેલી છે અને એ શંકા એમના ઉપદેશને નિષ્ફળ કરવાનું મુખ્ય કારણ બની જાય છે. કેમ કે વિશ્વાસ જ ના આવે વાત ઉપર. જોકે એમની વાત છે એ અનુભવપૂર્ણ છે, અનુભવ સિદ્ધ છે, તો પણ બીજી બાજુ જેની નજર જાય છે એની આ બાજુની નજર એમના અનુભવ ઉપરની નજર ને ઉઠાડી મૂકે છે. આવી પરિસ્થિતિ અનંતકાળથી બનતી આવી હોવાથી જ્ઞાની પુરુષની ઓળખાણ સામાન્ય મનુષ્યને થઈ શકી નથી, અરે સામાન્ય મુમુક્ષુને પણ થઈ શકી નથી, મધ્યમ કોટિના મધ્યમ કક્ષાના મુમુક્ષુને પણ થઈ શકતી નથી, ઉચ્ચ કોટિના મુમુક્ષુને એની ઓળખાણ થાય છે અને ત્યારે તે એના પ્રત્યે અત્યંત ભક્તિવાન થઈ અને મોક્ષ માર્ગે જે દર્શાવે છે એને સમજવાને લાયક બને છે. હવે રાયશ્રીનો એક સુજાવ છે, સજેશન છે કે સ્વાધ્યાય પરમ તપ છે, ભક્તિ પૂજા કરતાં એનું વિશેષ મહત્વ છે, એ વાત ઉપર થોડો વિશેષ પ્રકાશ પાડશો. બાહ્ય તપ અને અંતર તપ, અંતરંગ તપના ભેદોમાં અંતરંગ તપમાં તપમાં સ્વાધ્યાયનો સમાવેશ છે. તપનો અર્થ પારમાર્થિક દ્રષ્ટિકોણથી તો તેજ એવો થાય છે, આત્માનું તેજ, આત્માનો પ્રકાશ જેનાથી પ્રગટ થાય એને તપ કહેવામાં આવે છે, અને એ તપ નિર્જરાનું કારણ છે. પછી એ તપને પહોંચવા સુધીના જેટલા કોઈ સાધનો છે, જેટલી કોઈ ક્રિયાઓ છે, એને પણ તપના જ ભેદ પ્રભેદમાં ગણવામાં આવ્યા છે. સ્વાધ્યાય એ બીજા તપ કરતાં પરમ તપ એટલા માટે કહ્યું છે કે આત્મામાં લીન થવું એવું જે પરમ તપ છે એનું મુખ્ય કારણ સ્વાધ્યાય છે, એનું મુખ્ય કારણ સત્સંગ છે, તેથી એને પરમ તપ કહેવામાં આવ્યું છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ 693 નંબરના પત્રમાં જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિ માર્ગ વિશે સંક્ષેપમાં કેટલીક વાતો કરી છે. એમાં એમણે ભક્તિને પ્રાધાન્યતા વધારે આપી છે. પણ એ કઈ ભક્તિ? કે જે ભક્તિ માત્ર પદ ગાઈને ગણવામાં આવે છે એવી ભક્તિની ત્યાં વાત નથી. ત્યાં તો જ્ઞાનીને, સત્પુરુષને, શ્રીગુરુને ઓળખીને એમના પ્રત્યે બહુમાન આવે એ ભક્તિની વાત છે, અને એ ઓળખાણ પણ સત્સંગ અને સ્વાધ્યાય જેને હોય એને જ થાય છે. સીધે સીધી એવી રીતે ઓળખાણ થતી નથી. સત્સંગથી એમનો પરિચય થાય છે અને પરિચયથી ઓળખાણ થાય છે. વગર પરિચયથી કોઈની ઓળખાણ થવાની સંભાવના નથી. એટલે રૂઢિગત જે ભક્તિ પૂજા છે એના કરતાં સ્વાધ્યાયનું મહત્વ ચોક્કસ વધારે છે, અને એ અનુભવથી સમજી શકાય એવી વાત છે. રૂઢિગત રીતે જે ભક્તિ પૂજા કરવામાં આવે છે એ એક જાતની બાહ્ય ક્રિયાની રૂઢિ થઈ જાય છે, અને એમાં રાગની પ્રધાનતા વિશેષ રહે છે. સ્વાધ્યાયમાં જ્ઞાનની પ્રધાનતા છે, રાગને વિકલ્પને ગૌણ કરવામાં આવે છે. આત્મા પોતે જ્ઞાન સ્વભાવી હોવાને લીધે જ્ઞાનની પ્રધાનતા કરવા યોગ્ય છે. જ્ઞાન પ્રધાનતાથી જ આત્માની ઓળખાણ છે, જ્ઞાન લક્ષણથી જ આત્માની ઓળખાણ છે, અને જ્ઞાનના સ્વસંવેદનથી જ આત્મ સાક્ષાત્કાર અને સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, અને એનું સાધન સ્વાધ્યાય અને સત્સંગ છે. એટલે સ્વાધ્યાયને તપની અંદર પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હવે એક પ્રશ્ન ઉપસ્થિત અહીંયા થવા યોગ્ય છે કે કેટલા કોઈ કોઈ જીવોને સ્વાધ્યાયમાં ક્ષયોપશમ વિશેષના કારણે અને યોગ્યતાના કારણે સ્વાધ્યાય કરાવવાનો ઉદય હોય છે. આત્મજ્ઞાન થયા પહેલા એવો ઉદય હોય તો મુખ્યપણે તેમણે કયા પ્રકારે સ્વાધ્યાય કરવો જોઈએ એ સંબંધમાં શ્રીમદ રાજચંદ્રજીએ કેટલીક મર્યાદા બાંધી છે કે જેથી સમજાવનારને નુકસાન ન થાય, પોતાને વક્તાને નુકસાન ન થાય. તો એણે મુખ્યપણે શું કરવું જોઈએ કે મુખ્યપણે જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાની પુરુષોના પ્રત્યે પ્રમોદભાવ, અવિરોધભાવ અને એમના વિશેષપણે ગુણાનુવાદ કરવા, કે જેથી પોતાને સમજણની મુખ્યતા ક્ષયોક્ષમનો અહંભાવ, જેને શાસ્ત્ર ભાષામાં શાસ્ત્રીય અભિનિવેશ કહે છે, એ પ્રકાર ઉત્પન્ન થવામાંથી પોતે બચી જાય. અને બહુભાગ શાસ્ત્ર વચન અથવા સત્પુરુષના વચન એને અનુસરીને એટલે વિષયાંતર નહીં કરીને એ વચન પોતાને, એ ઉપદેશ પોતાને કેવી રીતે ગ્રહણ થાય એવું લક્ષ્ય રાખીને પોતે પોતાનો સ્વાધ્યાય કરે, પોતા માટે સ્વાધ્યાય કરે, એ પદ્ધતિથી જો આત્મવૃત્તિ એટલે આત્મકલ્યાણની વૃત્તિ મુખ્ય હોય તો બીજા સંભવિત નુકસાનથી બચી શકે, નહીતર સ્વાધ્યાય કરાવનારને જોખમ ઘણું છે. શ્રવણ કરનાર કરતાં શ્રવણ કરાવનારને નુકસાન થવાની પરિસ્થિતિ ઘણી ઊભી છે આમાં. એટલે એ વિષય ઉપર પ્રકાશ પાડવામાં એટલું પણ પ્રયોજન છે કે જેને શ્રવણ કરવામાં આવે છે એ શ્રવણ કરવા યોગ્ય કે છે કે નહીં એનો વિચાર પણ શ્રવણ કરનારે કરવાનો હોય છે. એવું નથી, એવું નહીં હોવું જોઈએ કે અમુક શાસ્ત્ર વાંચે છે એટલે વાંધો નથી, અથવા આત્માની વાતો થાય છે એટલે વાંધો નથી, આત્મા આત્મા આવે છે એટલે વાંધો નથી, એવું કંઈ નથી. મોક્ષ માર્ગને વિશે પ્રવેશ થવા માટે યોગ્યતા મુખ્ય કારણ છે. યોગ્યતાવાળાને મોક્ષ માર્ગની પ્રાપ્તિ હોય છે અને એ યોગ્યતામાં ત્રણ પ્રકારના ગુણોમાં ફેરફાર થાય છે. શ્રદ્ધાના દોષમાં મિથ્યાત્વ અથવા દર્શનમોહ મંદ થાય છે. જ્ઞાનમાં વિપરીત અભિપ્રાયો દૂર થઈને કેટલીક નિર્મળતા આવે છે, અથવા આત્મકલ્યાણના પ્રયોજનનો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે. અને ચારિત્ર દોષમાં જે પ્રકૃતિ દોષ છે, ક્રોધમાન માયાલો, એનો રસમંદ થાય છે. એ ત્રણ પ્રકારના દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામો છે જે મોક્ષ માર્ગમાં સમ્યકપણે પરિણમે છે. એ મોક્ષ માર્ગની પૂર્વ ભૂમિકા, જેને એક શબ્દમાં પાત્રતા કહેવામાં આવી છે, સત્પાત્રતા કહેવામાં આવી છે, એમાં એ ત્રણેય ગુણોમાં આ પ્રકારનો ફેરફાર હોય તો એક શબ્દમાં એ ત્રણેય ગુણને પાત્રતા તરીકે કહેવામાં આવે છે. ક્ષયોપશમ ઘણો હોય તેથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવો નિયમ નથી, પણ પાત્રતા ઘણી હોય તો અવશ્ય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવો નિયમ છે, એવો સિદ્ધાંત છે. એટલે પાત્રતા ઉપર વજન હોવું જોઈએ. મોક્ષ માર્ગમાં પ્રવેશ થયા પછી મોક્ષ માર્ગી ધર્માત્માને અનંતકાળનું પરિભ્રમણ નથી. એ પહેલા અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે, અનેક વાર અનેક પ્રકારના ધર્મ સાધન કરે છે, એ યોજનાબદ્ધ રીતે મુમુક્ષુનો પ્રવેશ થતો નથી. મુમુક્ષુતામાં ત્યાં સુધી જેને ક્ષોભશમનું બળ છે, બુદ્ધિબળ છે, એ શાસ્ત્રોમાં પ્રવેશ કરે છે. જેને શરીર બળ છે તે ક્રિયાકાંડમાં પ્રવેશ કરે છે, અને કેટલાક ભક્તિ પૂજામાં લાગી પડે છે. જેને જે પ્રકારની રુચિ હોય છે એ ત્રણ સાધનમાંથી કોઈને કોઈ સાધન પોતાની મનમાની રીતે કરે છે. પણ એની વ્યવસ્થિત યોજના શું છે, એની વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ શું છે, અને મુખ્ય સાધન એવો જે સ્વાધ્યાય છે એની પદ્ધતિ શું છે, એ જ્યાં સુધી ખ્યાલમાં આવતું નથી અને પાત્રતાવશ એની સુયોગ્ય પ્રકારે શરૂઆત અને આગળ વધવાની પરિસ્થિતિ ઊભી થતી નથી, ત્યાં સુધી જીવ પોતાનું મનમાની કરીને સરવાળે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવામાં નિષ્ફળ જાય છે. આ વિષયનો વિસ્તાર કોઈ એકાદ સ્વાધ્યાયમાં પૂરો થવો મુશ્કેલ છે, પણ કેટલાક જે મહત્વપૂર્ણ મુદ્દા છે એમાં સ્વલક્ષ અને પરલક્ષ એ સંબંધીની સ્વાધ્યાયમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. એટલું જ નહીં, મુમુક્ષુએ પરસ્પર એ પ્રકારનો દોષ ઉત્પન્ન થાય તો અને પોતાનું ધ્યાન ન જાય તો સ્વાધ્યાયમાં આવનારા આત્મીયજન બનાવીને એને કેવા આત્મીયજન, કેમ કે આત્મીયતા વિના પરસ્પર એકબીજાના દોષ ગુણ દોષની ચર્ચા ન થાય. સિદ્ધાંતોની ચર્ચા કરવી સહેલી છે, પણ પોતાનો દોષ પોતે બતાવે એ ચર્ચા કરવી બહુ કઠિન છે, અને એમાં પણ પોતાનો દોષ બીજા બતાવે ત્યારે એની ચર્ચા કરવી એ તો એથી કઠિન છે. પણ આત્મારથી જીવે તો વિનંતી કરવી જોઈએ, અને તે એવા પ્રકારે વિનંતી કરવી જોઈએ કે જ્યારે આપણે આત્મકલ્યાણ કરવાનું ઉત્કૃષ્ટ સાધન એવું જે સ્વાધ્યાય એની પ્રવૃત્તિમાં લાગેલા છીએ ત્યારે કઈ એવી ભૂલ ન રહી જાય કે એ સ્વાધ્યાય નિષ્ફળ જાય, અને એના માટે હું તમને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે કાંઈ પણ મારી ભૂલ દેખાય તો એનો બતાવવા માટે તમે જરૂર મારા ઉપર ઉપકાર કરશો એવી હું આશા રાખું છું. ઉપકારી, સૌથી વધુ વધુ ઉપકારી એને માનવા જોઈએ. આ સ્વાધ્યાયની પદ્ધતિ છે. માત્ર એક કે બે કે ચાર જણ બોલી નાખીને બાકીના સાંભળ્યા કરે, ને પછી આપણે ત્યાંને ત્યાં રહીએ એ સ્વાધ્યાયની પદ્ધતિ નથી. સ્વાધ્યાયમાં આવનારે હંમેશા પોતાની જાતનું ચેકિંગ કરવું પડે છે. હું આગળ વધ્યો કે નહીં, કેટલો આગળ વધ્યો, કયા કયા દોષ મારામાં હતા એમાં ફેરફાર થયો, કોઈ ગુણ પ્રગટ કર્યો કે નહીં. આ પ્રકારની પદ્ધતિ હોય તો ત્રણ ગુણ તો આપોઆપ આવશે. એક તો નમ્રતાનો ગુણ પહેલા આવશે, બીજો સ્વાધ્યાયમાં આવનારાઓ પ્રત્યે વાત્સલ્ય અને આત્મીયતાનો ગુણ પણ ત્યારે જ આવશે કે પરસ્પર નિખાલસપણે અને નિર્દોષપણે પોતાના જ ગુણદોષોની ચર્ચા આપણે કરી શકતા હોઈએ. અને ત્રીજો મધ્યસ્થાનો ગુણ પ્રગટ થશે. ગુણદોષની ચર્ચા કરતી વખતે એની તુલના કરવાનું બને છે. કયા દોષને તોડવો, કેવી રીતે તોડવો, કયા ગુણને કેવી રીતે તોડવો, કોને વિશેષ મહત્વ આપવું, કોને મુખ્ય અને ગૌણ કરવા, આવા અનેક પડખાઓ આમાં સમજવા મળે છે સ્વાધ્યાય દરમિયાન. એટલે સ્વાધ્યાય એ કેવળ શ્રવણ યોગ નહીં બનવો જોઈએ, પણ એ ખુલ્લા દિલથી, ખુલ્લા મનથી, સ્પોર્ટમેન સ્પિરિટથી અરસપરસની ચર્ચાનો એક પ્રસંગ બનવો જોઈએ. જો એ પદ્ધતિ એ સ્વાધ્યાય થાય તો ચોક્કસ મુમુક્ષુ જીવ મુમુક્ષુતામાં પ્રવેશ કરે, આગળ વધી શકે અને મોક્ષ માર્ગે પહોંચવાનો જે એનો પ્રયત્ન છે એમાં સફળ થઈ શકે. આ વિષયની આ ખાસ ગંભીરતા છે. એક મૃત્યુનો પ્રસંગ પણ આપણા ઘરમાં ઉપસ્થિત થાય કોઈ એક સભ્ય માટે પરિવારના, તો કેટલી ગંભીરતા સેવવામાં આવે છે, ત્યારે હાસ્ય વિનોદ નથી હોતો. તો અનંત જન્મ મરણનો નાશ કરવાનો વિષય એજન્ડા ઉપર હોય ત્યારે એ વિષયની ગંભીરતા એટલી જળવાવી જોઈએ. આત્મકલ્યાણનો વિષય જે જ્ઞાનીઓએ, જે ગુરુએ, જે શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કર્યો છે, એમણે એ વિષયની ગંભીરતા પણ સાથે સાથે પ્રતિપાદન કરી છે. અને તેથી તત્વજ્ઞાનનો અભ્યાસ એવો જે સ્વાધ્યાય એ જેમ પરલક્ષે ન થાય સ્વલક્ષે જ થાય, તેમ અગંભીરપણે પણ ન થાય ગંભીરપણે થાય, એ પણ એક બહુ મહત્વપૂર્ણ વિષય છે. નહીતર એ વિષયની મહત્તા ખલાસ થઈ જશે. એ રીતે નાના મોટા તો એવા અનેક મુદ્દાઓ છે આ વિષયમાં, જે ઘણો સમય માગી લે એમ છે. આપણો સમય મર્યાદિત છે. મારા પછી જેમને સ્વાધ્યાય આપવાનો છે અભયકુમારજી ઉપસ્થિત છે. અહીંયા હું મારો વક્તવ્ય સમાપ્ત કરું છું.